એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણમાં ઉતરવાના છીએ જેણે અમેરિકાના આત્માને એમ કહીએ તો શોધવાનો એક મોટો પ્રયાસ કર્યો હતો.
હા, જ્હોન સ્ટેઇનબેકનું ક્લાસિક પ્રવાસ વર્ણન ટ્રાવેલ્સ વિથ ચાર્લી ઇન સર્ચ ઓફ અમેરિકા,
એટલે કે ચાર્લી સાથે અમેરિકાની શોધ.
અને આ પુસ્તક ભલે 1960માં લખાયું હોય પણ આજે પણ અદ્ભુત રીતે લાગુ પડે છે.
એ રીતે
કારણ કે આ ખાલી એક રોડ ટ્રીપની વાર્તા નથી, આ તો એક દેશની ઓળખની શોધ છે, એક સમાજની, ખાસ કરીને એવા સમયે જ્યારે બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું હોય.
બરાબર.
સ્ટેઇનબેક પોતે મતલબ કે પોતાના દેશથી થોડા અલિપ્ત થઈ ગયા હતા એવું એમને લાગતું હતું, અને આ જે ભાવના છે ને, બદલાવ અને પરંપરા વચ્ચેનો સંઘર્ષ, એ તો આજે પણ આપણે અનુભવીએ છીએ. નહીં,
બિલકુલ, જાણે પોતાના જ ઘરમાં અજાણ્યા બની ગયા હોય એવું. તો ચાલો આ સફરમાં વધુ ઊંડા ઉતરીએ, જોઈએ કે સ્ટેઇનબેકે શું અનુભવ્યું, શું શોધ્યું અને એ આજે આપણા માટે શું મહત્વ ધરાવે છે.
ચોક્કસ, શરૂઆત લેખકથી કરીએ. જ્હોન સ્ટેઇનબેક 1902 થી 1968 20મી સદીના અમેરિકન સાહિત્યના એક મોટા ગજાના લેખક હતા.
હા, એમનું નામ તો સાંભળ્યું જ હોય, ધ ગ્રેપ્સ ઓફ રોથ જેવી કૃતિઓ.
બરાબર, જેના માટે એમને પુલિત્ઝર પુરસ્કાર પણ મળ્યો હતો. અને એક રસપ્રદ વાત કહું?
હા, કહો.
જે વર્ષે આ પુસ્તક ટ્રાવેલ્સ વિથ ચાર્લી પ્રકાશિત થયું, એટલે કે 1962માં, એ જ વર્ષે એમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો.
ઓહો, વાહ. એટલે આ પુસ્તક એમના લેખન કારકિર્દીના એકદમ શિખર પર લખાયું હતું એમ કહી શકાય. એમની બીજી બુક્સ પણ, પેલી ઓફ માઇસ એન્ડ મેન અને ઈસ્ટ ઓફ ઈડન,
હા, એ પણ ખૂબ પ્રખ્યાત છે. એમનું લેખન મોટાભાગે સામાન્ય માણસ, મજૂર વર્ગ અને જમીન સાથે લોકોના જે સંબંધો હોય ને, એના પર કેન્દ્રિત રહ્યું છે.
પણ આ પુસ્તકમાં એમનો જે દૃષ્ટિકોણ છે એ કેમ અલગ પડે છે? શું ખાસ હતું?
ખાસ એ હતું કે અહીં સ્ટેઇનબેક ખાલી એક બહારના નિરીક્ષક નથી, એ પોતે આ વાર્તાના એક પાત્ર છે. એક જાણીતા લેખક જેણે અમેરિકા વિશે આટલું બધું લખ્યું છે, એ હવે 58 વર્ષની ઉંમરે, થોડી મોટી ઉંમરે, ફરીથી પોતાના દેશને સમજવા નીકળે છે.
હા, કારણ કે એમને લાવે છે કે હવે એ દેશને ઓળખતા નથી. બરાબર,
બિલકુલ. એટલે આ કોઈ પત્રકારની જેમ રિપોર્ટિંગ નથી કરતી, આ તો એક અંગત યાત્રા છે, એક તીર્થયાત્રા જેવી. એમની જે સહાનુભૂતિ છે, એમની અવલોકન શક્તિ અને પેલી કાવ્યાત્મક ભાષા, એ બધું મળીને આ સફરને બહુ અનોખી બનાવે છે.
તો પુસ્તકનો મૂળ વિચાર શું છે? સ્ટેઇનબેક એક ખાસ કેમ્પર ટ્રક લે છે.
હા, એને એમણે નામ આપ્યું હતું રોસિનાન્ટે, અને સાથે એમનો વફાદાર સ્ટેન્ડર્ડ પૂડલ કૂતરો ચાર્લી.
અને આ બંને નીકળી પડે છે લગભગ 3 મહિના 10,000 માઇલની સફર. લાંબી સફર કહેવાય.
ઘણી લાંબી. અને એમનો ધ્યેય શું હતો? તો કે અમેરિકાનો જે બદલાતો ચહેરો છે એને જુઓ. સમાચાર કે આંકડામાં જે અમેરિકા દેખાય છે એનાથી આગળ જઈને ખરેખર અમેરિકનો કેવા છે, શું વિચારે છે એ જાણવો.
એટલે એમની રીત પણ અલગ હતી. મોટા હાઈવે નહીં, મોટા શહેરો નહીં.
ના, એ બધું ટાળીને નાના રસ્તાઓ પર સરવાનું, સ્થાનિક ડાઇનર્સ હોય, ગેસ સ્ટેશન હોય, નાની દુકાનો હોય, ત્યાં ઊભા રહીને લોકો સાથે સીધી વાત કરવાની.
અને ચાર્લી આમાં મદદ કરતો હશે નહીં, વાત શરૂ કરવા માટે?
એકદમ. ચાર્લી તો જાણે એમનો રાજદૂત હતો. લોકો કૂતરાને જોઈને વાત કરવા પ્રેરાય. પણ આ પુસ્તક ખાલી મુલાકાતોનો સંગ્રહ નથી. ઓકે, એમાં ઊંડાણ છે. એ ભૂતકાળનું જે એક રોમેન્ટિક અમેરિકા હતું, અને 1960ના દાયકાનું જે ઝડપથી આધુનિક બની રહેલું અને આમ થોડું એકસરખું થતું જતું, સામાજિક રીતે થોડું અસ્થિર અમેરિકા હતું, એ બે વચ્ચેનો જે તણાવ હતો ને, એને આ પુસ્તક બહુ સારી રીતે પકડે છે.
એટલે એમને ચિંતા હતી કે આ બધું એકસરખું થઈ રહ્યું છે.
હા, ટીવી, રેડિયો, નવા ઇન્ટરસ્ટેટ હાઇવેઝ, એમને ડર હતો કે આ બધું ક્યાંક અમેરિકાની જે પ્રાદેશિક વિવિધતા છે, જે એની ઓળખ છે, એને ભૂસી તો નથી રહ્યું ને.
અને આ પ્રશ્ન તો આજે પણ એટલો જ મહત્વનો છે, ખરું ને? સ્થાનિકતા વિરુદ્ધ વૈશ્વિકરણ.
બિલકુલ. તો એમની યાત્રાના મુખ્ય પડાવો જોઈએ.
હા, ચોક્કસ. પુસ્તકમાં આમ તો કોઈ પ્રકરણ નથી પાડ્યા, પણ 4 મુખ્ય ભૌગોલિક ભાગ છે. પહેલો ભાગ પૂર્વ કિનારો અને ન્યૂ ઇંગ્લેન્ડ. શરૂઆત ન્યૂયોર્કના સાગ હાર્બરથી થાય છે. તૈયારીઓ ચાલે છે અને શરૂઆતમાં જ એક મોટો પડકાર.
હા, હરિકેન ડોના, વાવાઝોડું આવે છે. જાણે કે આવનારી સફર કેટલી અસ્થિર રહેવાની છે એનો સંકેત મળી જાય છે.
ઓકે.
અને ત્યાં એ ન્યૂ ઇંગ્લેન્ડના લોકોને જુએ છે. વર્મોન્ટના ખેડૂતો, મેઇનના કેનેડિયન ફ્રેન્ચ મજૂરો. એ લોકો ઓછા બોલતા હોય પણ દયાળુ હોય. એમની એક આગવી પ્રાદેશિકતા દેખાય છે.
પણ સાથે સાથે પેલું એક સરખાપણાની વાત પણ શરૂ થઈ જાય છે ત્યાંથી જ.
હા, એ સંકેતો મળવા માંડે છે. રેડિયો, ટીવી, એના કારણે બધે એક પ્રકારની વાતો, એક જ પ્રકારની રહેણી કરણી દેખાવા માંડે છે. આ પહેલો ભાગ આમ યાત્રાનું સૂર નક્કી કરે છે. થોડું એકાંતમાં ડ્રાઇવિંગ અને પછી લોકો સાથે ટૂંકી પણ અર્થસભર મુલાકાતો.
હા, પછી યાત્રા આગળ વધે છે મિડવેસ્ટથી પેસિફિક નોર્થવેસ્ટ તરફ. અને અહીં પેલું એક સરખાપણું જે તમે કહ્યું એ વધુ સ્પષ્ટ થાય છે
ને બાયપાસ કરી જાય છે. એટલે સ્થાનિક જીવન સાથેનો સંપર્ક તૂટી જાય છે. સ્ટેનબેક આને ઇન્ટરસ્ટેટ માઇન્ડ કહે છે. ઝડપી પણ ઉપર છલ્લું.
બરાબર.
અને ટ્રક ડ્રાઈવરો વિશે પણ કંઈ કહે છે ને?
હા, એમને રસ્તાના નવા યોદ્ધાઓ કહે છે, કારણ કે એ લોકો જ આ નવા રસ્તાઓ પર સતત ફરતા રહે છે. પણ આ ભાગમાં એકલતાનો ભાવ પણ ઘેરો બને છે.
પેલો થેન્ક્સગિવિંગનો પ્રસંગ તમે કહેતા હતા?
હા, શિકાગો પાસે એક મોટેલમાં થેન્ક્સગિવિંગના દિવસે એ સાબ એકલા હોય છે ચાર્લી સાથે. એ બહુ ઉદાસ કરી દેવી ક્ષણ છે પુસ્તકમાં.
પણ પછી રાહત મળે છે. ઉત્તર ડાકોટા, મોન્ટાના, ત્યાંના વિશાળ ખુલ્લા મેદાનો, પર્વતો, પ્રકૃતિની ભવ્યતા જોઈને એમનું મન હળવું થાય છે. એમનું ગદ્ય પણ અહીં જાણે ખીલી ઉઠે છે.
એટલે પ્રકૃતિ એમને પેલી શહેરી એકરૂપતા અને એકલતામાંથી બહાર કાઢે છે.
બરાબર. અને અહીં એ અમેરિકન લોકોના સ્વભાવ વિશે વિચારે છે કે એ લોકો આમ બેચેન છે, ક્યારે સંતુષ્ટ નથી થતા, હંમેશા કશુંક નવું શોધતા રહે છે.
અને આ જ ભાગમાં પેલી વિચિત્ર મુલાકાત આવે છે ને એક અભિનેતા સાથેની, જે કદાચ સાચી ન પણ હોય.
હા, અને એ બતાવે છે કે સ્ટેનબેક માટે ક્યારેક ભાવનાત્મક સત્ય, જે અંદરનો અનુભવ છે, એ કદાચ બહારના તથ્યો કરતાં વધુ મહત્વનું છે. એ ઊંડા સત્યને બતાવવા માટે તથ્ય અને કલ્પનાને ભેળવવામાં કશું ખોટું નથી માનતા.
રસપ્રદ વાત છે. પેલું વાક્ય તમે કીધું તો, આપણે પ્રવાસ નથી કરતા, પ્રવાસ આપણને કરે છે, એ અહીં બંધબેસતું લાગે છે.
હા, કદાચ આ મુલાકાત એનું જ ઉદાહરણ છે કે પ્રવાસ કેવી રીતે લેખકને અંદરથી બદલી રહ્યો હતો, એમને નવા વિચારો આપી રહ્યો હતો.
ઓકે. પછી યાત્રા પહોંચે છે વેસ્ટ કોસ્ટ, પેસિફિક નોર્થવેસ્ટ, સિએટલ શહેરની ઉર્જા, ઓરેગોન અને કેલિફોર્નિયાના પેલું રેડવુડ વૃક્ષો.
હા, અને એ રેડવુડ વૃક્ષો પ્રત્યે એમને જે આદરભાવ છે ને, એ જોવા જેવો છે. આટલી ઝડપથી બદલાતી દુનિયામાં એ વૃક્ષો જાણે સ્થિરતા, પ્રાચીનતા, સમયના સાક્ષી જેવા ઊભા છે. પ્રકૃતિની શક્તિ ફરી અહીં દેખાય છે.
પણ આ ભાગનું મુખ્ય કેન્દ્ર તો કેલિફોર્નિયા છે, સ્ટેનબેક કન્ટ્રી જેને કહેવાય, જ્યાં એમણે ઘણું લખ્યું હતું. એટલે એમને હશે કે ઘરે પાછા જઈ રહ્યા છીએ. પણ અનુભવ કેવો રહે છે?
અનુભવ થોડો તદ્દન ઉલટો થાય છે. એમને ત્યાં પોતાના જ પ્રદેશમાં અજાણ્યા જેવું લાગે છે. જગ્યાઓ બધી બદલાઈ ગઈ છે. જૂના મિત્રો કાં તો ચાલ્યા ગયા છે, કાં તો એમને ભૂલી ગયા છે, અથવા ઓળખતા નથી.
ઓ.
અને અહીં એમને પેલો તીવ્ર અહેસાસ થાય છે જે બહુ જાણીતો છે, યુ કાન્ટ ગો હોમ અગેન. તમે ફરીથી એ જ ઘરે પાછા જઈ શકતા નથી, કારણ કે ઘર પણ બદલાઈ ગયું હોય છે અને તમે પણ. ભૂતકાળ જાણે એક વિદેશી પ્રદેશ બની ગયો છે.
આ બહુ ઊંડી વાત છે. સમય અને યાદો કેવી રીતે આપણી વાસ્તવિકતાને બદલી નાખે છે. આ અંગત અનુભવ પછી એ અમેરિકા વિશે શું તારણ કાઢે છે?
એ જ કે જે અમેરિકાએ શોધવા નીકળ્યા હતા, જે એમના મનમાં હતું, એ કદાચ હવે રહ્યું જ નથી, અથવા તો ક્યારે હતું જ નહીં, સિવાય કે એમની યાદોમાં.
એટલે ભૂતકાળ હંમેશા થોડો કાલ્પનિક હોય છે. કેલિફોર્નિયા પછી ટેક્સાસ જાય છે.
હા.
અને ટેક્સાસ એમને બહુ પ્રભાવિત કરે છે. એની વિશાળતા, લોકોની મહેમાનગતિ અને થોડી બડાઈ પણ. એમને લાગે છે કે ટેક્સાસ તો જાણે દેશની અંદર એક બીજો જ દેશ છે. એનું વ્યક્તિત્વ જ અલગ છે.
અને હવે આપણે આવીએ છીએ પુસ્તકના સૌથી અગત્યના અને કદાચ સૌથી મુશ્કેલ ભાગ પર. ડીપ સાઉથ, અમેરિકાનો દક્ષિણ ભાગ.
હા, ચોક્કસપણે. અહીં યાત્રાનો સૂર એકદમ બદલાઈ જાય છે. સ્ટેનબેક પહોંચે છે લુઇઝિયાનાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં. એ સમયે ત્યાં નાગરિક અધિકાર ચળવળ જોરમાં હતી અને શાળાઓમાં શ્વેત અને અશ્વેત બાળકોને સાથે ભણાવવાના મુદ્દે, એટલે કે સ્કૂલ ઇન્ટિગ્રેશનના મુદ્દે, ભારે તણાવ હતો.
ઓકે, અહીં સ્ટેનબેકની શોધ ખાલી અમેરિકન પાત્રની જિજ્ઞાસા નથી રહેતી, એ હવે અમેરિકાના સૌથી કાળા પાસાનો, એટલે કે જાતિ આધારિત નફરત અને અન્યાયનો સીધો સામનો બની જાય છે.
પેલો જે પ્રસંગ છે ચીયર લીડર્સ વાળો,
હા,
એ વાંચીને ખરેખર હચમચી જવાય છે.
હા,
શ્વેત સ્ત્રીઓનું એક ટોળું હતું જે દરરોજ સ્કૂલે જતી એક નાનકડી 6 વર્ષની અશ્વેત બાળકી રૂબી બ્રિજેસ એના પર જાતિવાદી ગાળો અને અપશબ્દોની બૂમો પાડતું હતું. સ્ટેનબેક આ દ્રશ્યો રૂબરૂ જોવે છે,
માય ગોડ,
અને એ એમને અંદરથી હલાવી નાખે છે. શારીરિક અને નૈતિક રીતે એમને માંદા પાડી દે છે. એ આ નફરતને એક બીમારી કહે છે, એક રોગ જેણે આખા સમાજને ઝપટમાં લીધો છે. આ પુસ્તકનો ક્લાઇમેક્સ જઈ શકાય. એમનું વર્ણન એટલું પ્રામાણિક છે, એટલું દુઃખદાયક છે. એ અમેરિકાના જે ઊંચા આદર્શો છે અને જે જમીનની હકીકત છે એની વચ્ચેની જે ભયાનક ખાઈ છે એને ઉજાગર કરે છે.
આ અનુભવ પછી તો એમની પાછા ફરવાની યાત્રા પર અસર પડી જશે.
ચોક્કસ, એ વધુ ઉતાવળી બને છે, વધુ ગંભીર, રસ્તામાં એ દેશની જટિલતા વિશે વિચારતા રહે છે. એની સુંદરતા પણ છે અને કદરૂપતા પણ, દયા પણ છે અને ક્રૂરતા પણ, આ બધું સાથે જ અસ્તિત્વ ધરાવે છે. અને અંતે જ્યારે એ ન્યૂયોર્ક પાછા ફરે છે ત્યારે એમને કોઈ જવાબ મળે છે. પેલો પ્રશ્ન લઈને નીકળ્યા હતા કે આજના અમેરિકનો કેવા છે.
ના, કોઈ સરળ જવાબ નથી મળતો. એમને એક અમેરિકા નથી મળતું, એમને ઘણા બધા એકબીજાથી વિરોધાભાસી અમેરિકા દેખાય છે. એમની યાત્રા એક પ્રશ્નાર્થ સાથે જ પૂરી થાય છે, કોઈ નિશ્ચિત ઉત્તર સાથે નહીં, અને એ પોતે આ વાત સ્વીકારે છે.
તો આ આખી સફર પછી જો આપણે મુખ્ય વિષયો કે સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? એક તો પેલી એકરૂપતા અને પરિવર્તનનો ડર જેની આપણે વાત કરી.
હા, એ બહુ મોટો મુદ્દો છે. માસ મીડિયા, નવા રસ્તાઓ, એના લીધે જે પ્રાદેશિક ઓળખ છે, જે સ્થાનિક રંગ છે, એ ક્યાંક ખોવાઈ રહ્યો છે એવો ભય. શું આપણે બધા એક સરખા બની રહ્યા છીએ?
અને આ વાત આજે આપણા ગુજરાત કે ભારતમાં પણ એટલી જ લાગુ પડે છે ને?
બિલકુલ. વૈશ્વિકરણ, ટેકનોલોજી, એના કારણે આપણી સ્થાનિક સંસ્કૃતિ, ભાષા, ધંધા, એના પર શું અસર થઈ રહી છે? શું આપણી આગવી ઓળખ ટકી રહેશે? સ્ટેનબેકે જે સવાલ 60 વર્ષ પહેલા પૂછ્યો હતો એ આજે પણ એટલો જ જીવંત છે.
બરાબર. બીજો મુદ્દો પેલી એકલતા વિરુદ્ધ જોડાણની શોધ. સ્ટેનબેક લોકોને મળવા નીકળે છે પણ ઘણીવાર એમને ઊંડો સંપર્ક નથી સધાતો. શું આધુનિક સમાજ આપણને વધુ એકલા પડી રહ્યો છે, ભલે આપણે ફેસબુક કે વોટ્સઅપ પર વધુ કનેક્ટેડ હોઈએ?
સાચી વાત છે. અને એની સામે જ સ્ટેનબેક પ્રકૃતિની શક્તિને મૂકે છે. એમના માટે પ્રકૃતિ શું છે? શાંતિ છે, શુદ્ધતા છે, એ સમયથી પર છે. માનવ નિર્મિત જે એકરૂપતા છે, પ્રદૂષણ છે, એની સામે કુદરતી સૌંદર્ય એક રાહત આપે છે, એક આશરો આપે છે.
આપણે પણ આપણી આસપાસની પ્રકૃતિને કેટલું મહત્વ આપીએ છીએ એ વિચારવા જેવું છે.
ચોક્કસ.
અને પછી પેલો સૌથી અઘરો મુદ્દો, જાતિગત અન્યાયનો સામનો. ન્યૂ ઓર્લિયન્સનો અનુભવ એ બતાવે છે કે સમાજના આદર્શો અને વાસ્તવિકતા વચ્ચે કેટલી મોટી અને કેટલી ભયાનક ખાઈ હોઈ શકે છે.
હા, અને આ ખાલી અમેરિકાની વાત નથી. દરેક સમાજમાં આવા અસ્વસ્થ કરી દેતા સત્યો હોય છે જેનો સામનો કરવો પડે છે. આપણે આપણા સમાજમાં જે અસમાનતાઓ છે, જે અન્યાય છે, એના વિશે કેટલા જાગૃત છીએ અને એને બદલવા માટે શું કરી રહ્યા છીએ, આ પ્રશ્ન પણ પુસ્તક ઊભો કરે છે.
અને છેલ્લો મુદ્દો સત્ય અને સ્મૃતિનો. પેલું તમે ફરીથી ઘરે જઈ શકતા નથી વાળું સત્ય, કે આપણી યાદો, આપણો દ્રષ્ટિકોણ, એ પણ વાસ્તવિકતાને ઘડે છે.
બરાબર. સ્ટેનબેક પોતે પણ કહે છે કે આ કોઈ એકદમ તટસ્થ ઓબ્જેક્ટિવ રિપોર્ટ નથી. આ એમનો પોતાનો અનુભવ છે, એમની પોતાની સફર છે, અને એમાં ભાવનાત્મક સત્ય પકડવાનો પ્રયાસ છે.
પુસ્તકમાં એવી ઘણી બધી પંક્તિઓ છે જે આ બધા વિચારોને બહુ સચોટ રીતે રજૂ કરે છે. જેમ કે પેલું વાક્ય, હું ખોયાયેલો જન્મ્યો છું અને શોધી કાઢવામાં મને કોઈ આનંદ નથી, આનો શું અર્થ થાય?
મને લાગે છે એ એમની જે બેચેન પ્રકૃતિ છે એને દર્શાવે છે, અને એ પણ કે એમના માટે જવાબ કરતાં શોધ પોતે વધુ મહત્વની છે. સફર પોતે જ એક મુકામ છે. કદાચ ભટકવામાં, અજાણ્યાને જાણવાની કોશિશમાં જ આપણી સાચી ઓળખ છુપાયેલી હોય છે.
અને પેલું ઝડપી મુસાફરીની ટીકા કરતું વાક્ય, કે ઝડપી કારમાં તમે બધું જ ચૂકી જાઓ છો, એટલે ધીમી નિરીક્ષણ કરતી મુસાફરી રોસિનાન્ટે જેની જરૂરી છે.
હા બરાબર, આજની આ ફાસ્ટ લાઈફમાં આ વાત કેટલી સાચી લાગે છે નહીં. જો તમારે કશું ખરેખર સમજવું હોય, અનુભવવું હોય, તો તમારે ધીમા પડવું પડે, તમારે એમાં ડૂબવું પડે. ખાલી ઉપરથી જોઈને આગળ વધી જવાથી સાચી સમજણ નથી મળતી.
તો આ બધી ચર્ચા પરથી જો આપણે શ્રોતાઓ માટે કંઈક તારવવું હોય, રોજિંદા જીવનમાં ઉતારવા જેવું, તો શું કહી શકીએ?
મને લાગે છે પહેલી વાત તો એ છે કે આપણે બધાએ થોડા વધુ જિજ્ઞાસુ બનવું જોઈએ અને આપણી આસપાસની દુનિયાને શોધવી જોઈએ. સ્ટેઇનબેકની જેમ આપણો જે રોજનો રૂટીનનો રસ્તો છે, પેલો ઇન્ટરસ્ટેટ, એના પરથી ક્યારેક ઉતરી જવું જોઈએ.
એટલે કે
આપણી આસપાસ શું છે એ જોવો, નજીકના કોઈ ગામડામાં આંટો મારી આવવો, શહેરના કોઈ જૂના અજાણ્યા વિસ્તારમાં ફરી આવવો, કોઈ અલગ પ્રકારના લોકો સાથે વાત કરવી, કદાચ આપણા ઘરની બાજુમાં જ કંઈક નવું રસપ્રદ છુપાયેલું હોય.
બરાબર. અને બીજું, કદાચ વિવેચનાત્મક રીતે જોતા શીખવું. આપણી આસપાસ જે ફેરફારો થઈ રહ્યા છે એને ખાલી સ્વીકારી લેવાને બદલે એના પર વિચાર કરવો.
ચોક્કસ. જેમ કે આપણા મહોલ્લામાં પેલી જૂની દુકાન કેમ બંધ થઈ ગઈ અને એની જગ્યાએ મોટો સ્ટોર કેમ આવ્યો, આ નવા બિલ્ડિંગ બનવાથી શું ફાયદો થયો, શું નુકસાન થયું, આપણી ભાષામાં અંગ્રેજી શબ્દો કેમ વધી રહ્યા છે, જેને આપણે વિકાસ કે પ્રગતિ કહીએ છીએ એ ખરેખર શું છે, એના પર સવાલ પૂછવા.
જેમ અમદાવાદમાં જૂનું શહેર અને નવું પશ્ચિમ છે, બંનેના ફાયદા ગેરફાયદા છે, શું જઈ રહ્યું છે, શું આવી રહ્યું છે એ સમજવું.
બરાબર. ત્રીજી વાત, આપણી પોતાની ઓળખ વિશે વિચારવું. હું કોણ છું? મારા માટે ગુજરાતી હોવાનો કે ભારતીય હોવાનો શું અર્થ છે? આજના આ ગ્લોબલ વિશ્વમાં આ પ્રશ્નો વધુ અગત્યના છે. આપણા વ્યક્તિગત મૂલ્યો અને આપણી સામૂહિક સંસ્કૃતિ વચ્ચે શું સંબંધ છે?
અને ચોથું, જે થોડું અઘરું છે પણ જરૂરી છે, જે અસ્વસ્થ કરે એવા સત્યો છે, સમાજના જે કડવા પાસા છે એનો સામનો કરવાની હિંમત રાખવી.
હા, જે અન્યાય છે, અસમાનતા છે, ભેદભાવ છે, એનાથી આંખ આડા કાન ન કરવા, એને સમજવાનો પ્રયત્ન કરવો, એના વિશે વાત કરવી, ભલે આપણને અસ્વસ્થ કરે, કારણ કે એના વગર સમાજ આગળ વધી શકે નહીં.
અને છેલ્લે
કદાચ યાત્રાની, એટલે કે આખી પ્રક્રિયાની કદર કરવી, જીવનમાં હોય કે આપણા કામમાં. આપણે ઘણીવાર ખાલી છેવટના પરિણામ પર જ ધ્યાન આપીએ છીએ, પણ સ્ટેઇનબેકની જેમ કદાચ આપણે શીખવાની, વિકસવાની, અનુભવવાની જે આખી પ્રોસેસ છે એને પણ માણતા શીખવું જોઈએ. જવાબ મળે કે ન મળે, પણ શોધ પોતે જ એક અનુભવ છે, એક પુરસ્કાર છે.
મારા માટે આ પુસ્તકમાંથી જો એક વાત લેવાની હોય તો એ છે કે ઓળખ કોઈ એવી વસ્તુ નથી જે એકવાર શોધી લીધી એટલે પતી ગયું. એ તો સતત બદલાતી રહે છે, એમાં વિરોધાભાસો હોય છે, અને એ જ એની વાસ્તવિકતા છે. એને ઉકેલવાની કોશિશ કરતા એની જટિલતાને સ્વીકારવી વધુ મહત્વનું છે. અને સ્ટેઇનબેક જે પ્રામાણિકતાથી કહે છે કે મને કોઈ સરળ જવાબ મળ્યો નથી, એ જ કદાચ સૌથી મોટો અને સાચો જવાબ છે.
અને હું ઉમેરીશ કે મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે સાચી સમજણ ક્યારેય ખાલી માહિતી કે સમાચારો કે બીજાએ બનાવેલી છબીઓમાંથી નથી મળતી. એ તો ત્યારે જ મળે છે જ્યારે તમે જાતે સીધા સહાનુભૂતિ સાથે બીજા માણસ સાથે જોડાઓ છો, એમને સાંભળો છો, એમના દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરો છો. સ્ટેઇનબેકે જે 60 વર્ષ પહેલાં કર્યું હતું, બહાર નીકળીને, લોકોને મળીને, પોતાના સત્યને જાતે શોધવાનો પ્રયત્ન, એ આજે પણ એટલું જ, કદાચ એનાથી પણ વધુ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.